પત્ર 101 શ્રી ગુરુ પૂર્ણિમા 1983 ઓગસ્ટ 1927 ભાઈ અંબાલાલ, ખૂબ આનંદમાં છું. અનેક વાતો લખવા જેવી છે, પણ બધી ક્યાં લખવા બેસું? તે દિવસે ફાસ્ટમાં બેસી મુંબઈ ગયો. મુંબઈ એક જ દિવસ રહ્યો. બીજે દિવસે એટલે બુધવારે સાંજે 4ની ગાડીમાં મનમાડ થઈ ચીતળી ગયો. સવારે 5:30 પહોંચ્યો હોઈશ. ત્યાંથી ઉપાસની નગર સાકોરી 12 માઇલ પગે ગયો. મહારાજની મુલાકાત લીધી. 5-10 મિનિટ મારા પર જ પ્રવચન થયું. તેમણે મને કહ્યું કે રહેવું હોય તેટલા દિવસ રહો, કોઈ કાઢી મૂકતું નથી. માણસે કોઈ પણ ઠેકાણે એવી રીતે જીવન ગુજારવું જોઈએ કે આપણાથી કોઈને દેવને પણ જરાય ઉપદ્રવ ન થાય. ત્યાં ખાવા પીવા માટે એક વિશી છે, જેમાં દર્શને આવનાર માણસો દેશકાળને અનુસરી પૈસા આપી જમે છે. હું પડ્યો ભિખારી, હું પૈસા ક્યાંથી આપું? મહારાજના સમાગમ માટે 5-25 માણસો ત્યાં જ રહે છે. બીજા કેટલાક નવા આવનારા પણ હોય છે, છતાં સંખ્યાની દ્રષ્ટિથી જોઈએ તો 60 ખેડાથી 100માં ભાગના માણસો પણ અત્રે નથી આવતા. અહીંનું નાટક 60 ખેડા કરતાં તદ્દન જુદી જ ભાતનું છે. રૂબરૂ કોકવાર વાતો કરીશું. પહેલે દિવસે વિશીના મેનેજરે મને ત્યાં ભિક્ષા લેવાનું કહ્યું. ગુરુવાર પણ હતો. આગલે દિવસે સાંજે પણ 4-5 કેળા વગર કંઈ નહોતું ખાધું ને 12 માઇલ ચાલીને આવેલો એટલે થાકી પણ ખૂબ ગયેલો. મેનેજર સાહેબ જમતી વખતે મને બોલાવવાનું ભૂલી ગયા. 4-1 વાગે ખબર પડી કે હું ભૂખ્યો છું એટલે માણસ સાથે મને વીસીમાં મોકલ્યો. મરચું ખાતો નથી એ તમે જાણો જ છો, અને મહારાષ્ટ્રની રસોઈમાં તમારા જેવા મરચું ખાનારાની આંખમાંથી પાણી પડાવે એટલું બધું મરચું હોય છે એની કદાચ તમને ખબર હશે. મારી શી સ્થિતિ થઈ હશે તેની કલ્પના જ કરી લો. ભાત થઈ રહેલો, થોડું શાક ને રોટલી ખાઈ લીધા. મારે લીધે કોઈને લેસ પણ તકલીફ ન પડે માટે પાણી પણ હું કૂવા પરથી ખેંચીને બારોબાર પી લેતો. કૂવે સ્નાન કરું તો મારે લીધે કોઈને નાહક ખોટી થવું પડે એ બીકથી નાહવાનું મેં ત્યાંથી 3-1 માઇલ દૂર એક વહેળો છે ત્યાં રાખેલું. બીજે દિવસે 11-1 વાગે મહારાજનું દર્શન કરી ત્યાંથી 2-1 માઇલ દૂર રાહતા નામે એક ગામમાં મધુકરી માગવા ગયો. જિંદગીમાં ભિક્ષાની ઝોળી આ પહેલી જ વાર ભેરવેલી. હું ન મળું ટિપિકલ લાક્ષણિક બ્રાહ્મણ કે ન મળું ટિપિકલ બ્રહ્મચારી સાધુ, મને અન્ન કોણ આપે? મહારાષ્ટ્રનો આ તદ્દન પછાત ભાગ છે. અહીંના ગામડા તમારા ભીલોના ગામડા જેવા જ છે. ગામમાં 5-6 બ્રાહ્મણના ઘર હતા, પણ એકે સ્થળેથી મને કણ અન્ન ન મળ્યું. ખાલી ઝોળી લઈ પાછો ફર્યો. વિચાર કર્યો કે હું ત્યાં રહું એવી પરમાત્માની ઈચ્છા નહીં હોય. આગલા દિવસે ચાલવાથી ખૂબ થાકી ગયેલો, કેમ કે ઘણા દિવસમાં આટલું ચાલેલો નહીં, ને ગોધરા છોડ્યું. તે વખતે શરીરમાં જ્વર હતો. ગોધરાથી સ્ટેશન પર ગાડીમાં ગયેલો, પાછો સાંકોરી આવ્યો. 12 વાગ્યા હશે. ભૂખે પેટે 4 માઇલની મજલ તો થઈ ગયેલી, પણ આરામ લેવા ક્યાં બેસું? પેટ બૂમો પાડતું હતું. સામાન લઈ ત્યાંથી 14-15 માઇલ દૂર આવેલા કોપરગામનો રસ્તો લીધો. વરસાદને લીધે રસ્તા પરના પથ્થર બહાર ડોક્યા કરતા હતા. કાંટા પણ કાદવમાં ખૂબ હતા, પણ વરસાદની મહેર હતી એટલે ચાલી નીકળ્યો. રસ્તામાં ચોખ્ખું પાણી પણ ન મળે. પિત્ત ભડકી ઉઠ્યું, પગમાં ફોલ્લા પડી ગયા, પણ જેમ તેમ કરી કોપરગામથી 1 માઇલ દૂર સુધીનો રસ્તો કાપી નાખ્યો. કોપરગામ 1 માઇલ દૂર રહ્યું હશે ને ચકરી આવી ભોંય પર ગબડી પડ્યો. થોડીવાર કોણ જાણે કેટલો વખત ઝાડ નીચે પડી રહ્યો. એટલામાં કોપરગામનો એક માણસ ત્યાંથી જતો હતો. તેની નજર મારા પર પડી. ઈશ્વરે જ એને મોકલ્યો, કેમ કે વચમાં ગોદાવરી ઓળંગવાની હતી ને નદીમાં પૂર હતું. પુલ પર, ઢીંચણ પર પાણી હતું. સાધારણ સ્થિતિમાં પણ હું એકલો હોઉં તો ગબડી પડું, તો અત્યારે તો પૂછું જ શું. પેલા માણસે હાથ ઝાલી મને નદી પાર પહોંચાડ્યો. ત્યાં એક દત્ત મંદિર છે. અંદર પેસતા પહેલાં જ મહારાજે મને કહ્યું કે ઉતરવાની જગ્યા નથી, પેલા મુરલીધરના મંદિરમાં જાઓ, ત્યાં તમારી વ્યવસ્થા થશે. પેલા મને લઈ જનાર માણસે મને કહેલું કે હું સીધું આપું ને તમે રાંધીને પહેલાં જમી લો, કેમ કે તમારા પેટમાં અન્નનો દાણો એ ગયેલો હોય એમ લાગતું નથી. પણ મેં કહ્યું કે બ્રાહ્મણના ઘર જ્યાં સુધી હોય ત્યાં સુધી તમારે ત્યાંથી સીધું લઈ રાંધી ખાવું એ બ્રાહ્મણનું અપમાન છે. બ્રાહ્મણો મને ધુત્કારી ભલે કાઢે, પણ મને બ્રાહ્મણને ત્યાંથી ભિક્ષા ન મળે એટલે ખાતર હું તમારું સીધું તો ન જ સ્વીકારું. એણે કહ્યું, મહારાજ, તમને દેહની બહુ કિંમત હોય એમ લાગતું નથી. મેં કંઈ પણ ઉત્તર ન આપતા મુરલીધરના મંદિરનો રસ્તો લીધો. ત્યાં પુરાણ ચાલતું હતું. બે મિનિટ બેઠો, કોઈને અંતરાય કરવાનું ઠીક ન લાગ્યું. બ્રાહ્મણના ઘરની તપાસ કરતો કરતો ચાલ્યો. એક ઘેર બપોરનું થોડું વધેલું તે પ્રેમથી ખાઈ લીધું. પાસે એક દત્ત નામસ્મરણની પ્રત પડેલી, તે પ્રસાદ દાખલ આપી સુવા માટે જગ્યાની ભાંજગઢમાં પડ્યો. રાતે એક ઓટલા પર પડી રહ્યો. થાકથી ઊંઘ પણ નહીં જેવી જ આવી, પગમાં ગોટલા ચડી ગયેલા. સવારે નદીએ જવા જેટલી તાકાત ન હતી, પણ ગયા વગર છૂટકો ન હતો. જેમ તેમ કરી નદીએ ગયો. ગોદાવરીનું સ્નાન મને ક્યાં મળવાનું હતું? સ્નાન કરતા ગુરુ મહારાજની પ્રાર્થના કરી કે હે પ્રભો, શરીર લઈ લેવું હોય તો લઈ લે, મારે હવે તેની લેશ પણ જરૂર નથી. પણ જો એને ટકાવવાની તને આવશ્યકતા જણાતી હોય તો ચાલવાની તાકાત આપ. મારે ગુરુ પૂજ્ય પહેલાં ગાંડા મહારાજને ત્યાં પહોંચી જવું જોઈએ. હું નાયો, થોડું નિત્યકર્મ કર્યું. શો ચમત્કાર! ટાંટિયામાં એકદમ જોર આવ્યું. જોળી ખભે ભેરવી ચાલવા માંડ્યું. આ શનિવારનો દિવસ હતો. કોપરગામથી યેવલા ને યેવલાથી આંદરસુલ 12+7 માઇલ આવ્યો. ત્યાં ભોજન કર્યું ને તરત ચાલવા માંડ્યું. ત્યાંથી વૈજાપુર 12-13 માઇલ થાય. રસ્તામાં ભૂલો પડ્યો, કોણ જાણે કેટલું કૂટાયો. રાતે ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પાણી પીવા થોભ્યો. પાણી પી એને જ ઓટલે સૂઈ રહ્યો. સવારમાં ત્યાંથી 4-1 માઇલ દૂર આવેલા સેહગાંવ નામના ગોદાવરી રેલવેના સ્ટેશને આવી પહોંચ્યો. ત્યાં ટાઈમ ટેબલ જોતાં ખબર પડી કે હજી લગભગ 110 માઇલ ચાલવાનું હતું. સ્ટેશન માસ્તર કોઈ તેલંગી બ્રાહ્મણ છે, સારો માણસ છે. એણે મને જોતાં જ પોતાને ત્યાં ભિક્ષા કરાવી, બપોરે ટિકિટ કાઢી આપી, ગાડીમાં બેસાડી આપ્યો. સાતોના ઉતર્યો. સાતોના પાસે દૂધના નદીને કિનારે વાંકડી ગામે મહારાજનું ચાતુર્માસ થવાનું છે એવી ખબર હતી. સ્ટેશને ખબર પડી કે વાંકડી નામના 3 ગામ નદી કિનારે છે. પાસેમાં પાસેનું ગામ 4-1 માઇલ દૂર છે. ત્યાં ચાલ્યો. ગાડીમાં પાણી પણ પીધેલું નહીં. સાંજ પડી ગયેલી, છતાં 4 માઇલ મારા હિસાબમાં નહોતા એટલે ચાલી નીકળ્યો. ચોમાસાથી ચીલા બધા ખરાબ થઈ ગયેલા ને કાંટાનો પાર નહોતો. શહેરના રસ્તાઓમાં પણ જે ભૂલો પડે તેને ગામડાના રસ્તા કેમ જડે. રાત્રે ભૂલો પડ્યો. ઝાડીમાં ભૂતની માફક એકલો ચાલતો હતો. તરસથી ગળું સુકાઈ ગયું હતું, પણ કેમે કર્યું ગામ આવે નહીં. કોણ જાણે કેટલું એ ચાલ્યો, પણ ગામ કે નદી એકેનું ઠેકાણું ન મળે. ઝાડ નીચે સૂઈ જવાનો વિચાર કર્યો, પણ તરસ ખૂબ લાગેલી એટલે છેવટે નદી મળે તો પાણી પીને સૂઈ જઈશ એવો વિચાર કરી માપવા માંડ્યું. ચાલતા ચાલતા એક ગામમાં આવ્યો, ત્યાં ખબર પડી કે હું બીજે જ રસ્તે ચાલી નીકળેલો. છૂટા કેસે ને વિચિત્ર વેશે મોડી રાત ભટકતો જોઈ લોકોને મારા વિશે વહેમ આવ્યો. આ તરફ ભૂતોનો ત્રાસ ઘણો છે ને લોકો અત્યંત વહેમી છે. ગામમાં બ્રાહ્મણનું ઘર પણ નહોતું. કોઈ મને ત્યાંથી વાંકડીનો રસ્તો ન બતાવે. એક બાઈએ તો મને ધૂતારો વગેરે કહી ગાળો પણ દીધી ને પોતાનો ધણી જે મને દૂરથી રસ્તો બતાવવા આવતો હતો તેને એમ કરતો અટકાવી મને પુષ્પાંજલિ આપી ઠેકાણે આવવાની આજ્ઞા કરી. એટલામાં એક બીજો માણસ આવી પહોંચ્યો. તેણે મને દૂરથી રસ્તો બતાવવાની દયા કરી. વચમાં નદી હતી. નદીમાં પાણી પીને હું પેલા ગામમાં ગયો. માણસો સુવાની તૈયારી કરતા હતા. એક બ્રાહ્મણને ત્યાં થોડો ફળાહાર કરી સૂઈ ગયો. આ ગામનું નામ વાંકડી હતું, પણ ત્યાં મહારાજના આવવાની કોઈને ખબર પણ ન હતી. ત્રણ વાંકડીને દરેકના નામ પણ એકથી વધારે, એટલે મારે ક્યાં જવું? સવારે એકાદશીનો ઉપવાસ છોડી હું બીજા વાંકડીમાં ફરી વળ્યો ત્યારે તેમાંના એકમાં પત્તો મળ્યો કે મહારાજ એક બે દિવસમાં આવી પહોંચશે. પણ મને ધીરજ ક્યાં હતી? હું સીધો સાટોના આવ્યો ને ત્યાં જેને ત્યાં મહારાજ ઉતરે છે તે ગ્રહસ્થને મળ્યો. મહારાજ સાંજે જ આવવાના છે એવી ખબર મળી. હું રોકાયો. સાંજે મહારાજ આવી પહોંચ્યા. મારી પહેલી મુલાકાત. મને લાગ્યું કે મહારાજ એવા ભ્રષ્ટ અર્ધદગ્ધ માણસની સાથે મહારાજ બોલશે કે નહીં, પણ મહારાજે મારી સાથે ખૂબ પ્રેમથી વાતો કરી. તેમણે વાસુદેવાનંદ સરસ્વતીનું મરાઠીમાં જીવનચરિત્ર લખ્યું છે, તેનું નિત્યપારાયણ સપ્તાહ વગેરે થઈ શકે ને ગુરુ મહારાજનું નામ દિગંતમાં અમર રહે એ હેતુથી એ બધાનું અવિબદ્ધ પદ્ય કરવાનું એક જણને સોંપ્યું છે. માણસ ઓર્ડિનરી છે. હું આવ્યો એટલે મહારાજને આનંદ થયો. એ બધું શુદ્ધ કરવાનું કામ મને સોંપાયું છે. અહીં આવવાનું સ્ફુરણ મને કેમ થયું તેની હવે મને ખબર પડી. ગુરુ મહારાજની એટલી સેવા મારા હાથે થાય એથી વધારે સ્પૃહણીય મારે માટે નથી શું હોઈ શકે? ગુરુ મહારાજના મારા ઉપર અનેક ઉપકાર છે. એમના પાર્થિવ શરીરનું દર્શન મને એક જ વાર થયું, પણ મારામાં જે કંઈ રામ છે તે કેવળ એમની જ કૃપા છે. એ વિશે મારા મનમાં તો લેશ પણ શંકા નથી. આ દસેક દિવસની ભટકંતીમાં એક રૂપિયા ભાર ઘી પણ પેટમાં નથી ગયું. ભોજન એક જ વાર કરું છું. મરચાથી શરીરમાં દાહ પણ ખૂબ થાય છે ને કાલે તો જ્વર પણ હતો, પણ હવે મરચા વગર ખોરાકની વ્યવસ્થા થઈ છે. જો કે ઘીનો તો અનુષ્ટુપ છે જ. મહારાજનું ખાવાનું જુદું થાય છે, પણ એમની સાથે અનેક માણસો છે. બધાને એક ખોરાક આપીએ લોકોને પરવડે તેમ નથી. મહારાષ્ટ્રની ગરીબાઈનો તમને કદાચ ખ્યાલ હશે ને આ ભાગ તો તદ્દન પછાતને કંગાળ છે. રાજ નિઝામનું છે. નિઝામશાહીએ ગાયકવાડીને પણ ભૂલાવે એવી છે. સવારે અનુષ્ઠાન કરું છું, બપોરે ને સાંજે ગુરુમૂર્તિ ચરિત્ર તપાસવાનું કામ. કામ પ્રેસમાં જાય ત્યાં સુધી તો અહીં સ્થિત થશે. પણ પ્રભુ શરીર આવું પણ નિભાવી રાખે ત્યારે એક જ વાર જમું છું. સાંજે એક આચમની ભગવાનનું ચરણામૃત. બપોરે જમવાનું પણ નિયમસર નથી થતું. કોકવાર 12 તો કોકવાર 2-3 પણ વાગી જાય છે. છતાં મરચામાંથી બચી શકાશે એટલે ઝાઝો ભો નથી. સ્વાદ તો અહીં આવતા પહેલો જ મારી નાખ્યો છે એટલે ચિંતા નથી. ગામમાં 5-1 બ્રાહ્મણના ઘર છે ને તેમના પર મહારાજ સાથે 5-6 ને કોકવાર વધારે પણ માણસોનો બોજો છે, એટલે ખોરાકની તમને સેજે કલ્પના આવશે. પોષ સાટોના મંગાવવી પડે છે. ત્યાંથી કોઈ આપી જાય ત્યારે ને કાગળ પણ ત્યાં જઈ કોઈ ટપાલમાં નાખે ત્યારે, એટલે બહુ પત્રોની આશા રાખવી નહીં. મોદીને કાગળ મોકલી આપશો ને ભાઈ વિશ્વનાથને પત્ર લખી સરનામું જણાવશો ને લખશો કે ખાસ જરૂર હોય ત્યારે જ, અને તે પણ પરબીડિયું, છૂટું કાર્ડ નહીં, પત્ર લખવો. મારાથી તો મહિનામાં કોઈ પણ એકાદ પત્રથી વધારે ભાગ્ય જ લખી શકાય. કામ અત્યંત છે, ફુરસદ જરીએ નથી. આ કાગળ પણ જેમ તેમ ઘસડી નાખું છું ને ગુરુ પૂર્ણિમાએ દર્શને આવનાર સાથે જ મોકલાવી શકું છું. એટલે પત્ર ના આવે તો પણ કોઈએ ચિંતા કરવી નહીં. અહીંનું કામ પૂરું થયે ત્યાં આવવાની વાત. ખૂબ આનંદમાં છું. લિખિતાન પાંડુરંગના પ્રણામ. તાક વિશ્વનાથને લખશો કે મુંબઈ ભાઈને ખબર આપવાનું પણ તેઓ જ કરે, કેમ કે એની બોર્ડિંગનું સરનામું મને ચોક્કસ યાદ નથી. સરનામું: બ્રહ્મચારી શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે મુકામ પર, કેર ઓફ કિશનરાવ પટવારી, પોસ્ટ સાટોના, વાયા મનમાડ, ગોદાવરી રેલવે.